એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે, સાચું કહું તો, છેલ્લા કેટલાક વર્ષોમાં રીતસરની ધૂમ મચાવી છે.
હા, ખાસ કરીને યુવા વાચકોમાં.
બિલકુલ, હું વાત કરી રહ્યો છું સારા જે માસની અ કોર્ટ ઓફ થોર્ન્સ એન્ડ રોઝિસ વિશે. આમ તો એને રોમેન્ટિસી કેટેગરીમાં મુકાય છે, એટલે કે રોમાન્સ અને ફેન્ટેઝી,
પણ એનાથી ઘણું વધારે છે.
હા, એ જ મારે કહેવું છે. તે બ્યુટી એન્ડ ધ બીસ્ટની જે ક્લાસિક વાર્તા છે ને, એને એકદમ નવા, વધુ ઊંડા અને કહી શકાય કે વધુ જટિલ સ્વરૂપમાં રજૂ કરે છે.
અને એની લોકપ્રિયતા ખાસ કરીને ટિકટોકના બુકટોક પર, એ તો એક અલગ જ વિષય છે, જાણે એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ છે.
સાચી વાત છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ વાર્તામાં એવું તો શું છે જેણે લાખો વાચકોના દિલ જીતી લીધા.
મને લાગે છે કે એનું મુખ્ય કારણ એ છે કે વાર્તા ભલે પરિકથા જેવી લાગે, પણ એમાં પ્રેમ, બલિદાન, સ્વતંત્રતા આવા ખૂબ જ માનવીય વિષયોને સ્પર્શવામાં આવ્યા છે.
તો ચાલો વાર્તાના કેન્દ્રથી જ શરૂઆત કરીએ. મુખ્ય પાત્ર 19 વર્ષીય ફેરા આર્ચરોન.
ફેરા તે એક શિકારી છે, પણ કોઈ શોખથી નહીં.
ના, મજબૂરીથી. પોતાના પરિવારને, એના પિતા અને બહેનોને જીવતા રાખવાનો આખો ભાર એના ખભા પર છે. લેખિકા અહીંયા શરૂઆતથી જ પેલી પરંપરાગત નાયિકાની છબી તોડી નાખે છે.
બરાબર, એ કોઈ રાજકુમારી નથી કે જે કોઈના બચાવવાની રાહ જોતી હોય. એ તો પોતે જ એક યોદ્ધા છે. એની માતાને આપેલું વચન એ એના માટે એક બંધન જેવું છે,
જેણે એની યુવાની છીનવી લીધી છે.
હા, અને આ જ સંજોગોમાં વાર્તાનો મુખ્ય વળાંક આવે છે, જ્યારે જંગલમાં એક વિશાળ વરુનો શિકાર કરે છે.
અને એને બિલકુલ ખ્યાલ નથી કે વરુ એ સામાન્ય વરુ નથી.
ના, એક ફે છે, એક જાદુઈ જીવ. અને આ એક ભૂલ એનું આખું જીવન બદલી નાખે છે.
કારણ કે સદીઓ જૂની સંધિ છે, જીવના બદલામાં જીવ. અને બદલો લેવા માટે એક ભયાનક જાનવર જેવો દેખાતો ફે ટેમલિન આવે છે.
અને ફેરાને પેલી જાદુઈ દિવાલની પેલે પાર પૃથ્વીમાં જવું પડે છે, ફે લોકોની ભૂમિમાં.
અહીંથી જ બ્યુટી એન્ડ ધ બીસ્ટ જેવી વાર્તા શરૂ થાય છે. પણ મને હંમેશા એવું લાગે છે કે શું ટેમલિન ખરેખર શરૂઆતથી બીસ્ટ છે? મતલબ દેખાવમાં ભલે હોય, પણ
આ જ તો આ વાર્તાની સુંદરતા છે. એ આપણને બીસ્ટ કોણ છે એના પર વિચારવા મજબૂર કરે છે. ફેરા જ્યારે સ્પ્રિંગ કોર્ટ પહોંચે છે ત્યારે એ શું વિચારે છે કે એને કેદખાનામાં રાખવામાં આવશે,
પણ એના બદલે એને એક ભવ્ય મહેલ મળે છે.
બરાબર. અને ટેમલિન, જેણે માસ્ક પહેર્યો છે, એ ક્રૂર નથી, બલ્કે ઉદાસ અને એકલો લાગે છે. એટલે ફેરાની નફરત ધીમે ધીમે જિજ્ઞાસામાં બદલાય છે,
અને પછી સ્નેહમાં. પણ આખી વાત એટલી સીધી નથી, ખરું ને? કારણ કે એ મહેલમાં કંઈક રહસ્ય તો છે જ.
ચોક્કસ. આખો દરબાર એક શાપ હેઠળ છે લગભગ 50 વર્ષથી, એટલે જ બધાએ માસ્ક પહેરવા પડે છે અને એમની શક્તિઓ પણ સીમિત થઈ ગઈ છે.
અને ફેરા એ માત્ર એક કેદી નથી, પણ એ શાપને તોડવાની ચાવી છે.
હા, અને એનો એક સંકેત ત્યારે મળે છે જ્યારે ટેમલિન ફેરાને ચિત્રકામ માટે પ્રોત્સાહિત કરે છે.
હા, એ બહુ સુંદર દ્રશ્ય છે. એક રીતે એ ફેરાની દબાયેલી લાગણીઓને, એના આત્માને ફરી જીવંત કરી રહ્યો છે.
પણ બીજી રીતે જોઈએ તો શું એ ફેરાને પોતાની દુનિયામાં ઢાળી રહ્યો છે? શું એનો પ્રેમ રક્ષણ આપનારો છે કે પછી માલિકી ભાવવાળું?
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ આખી નવલકથા શ્રેણીના કેન્દ્રીય સંઘર્ષનો પાયો છે. આ પહેલા પુસ્તકમાં ટેમલિનનો પ્રેમ ફેરા માટે મુક્તિ જેવો લાગે છે.
હા, ગરીબી અને જવાબદારીઓમાંથી મુક્તિ.
પણ ધીમે ધીમે સમજાય છે કે ટેમલિનનું રક્ષણ એક સોનેરી પિંજરા જેવું છે. એ ફેરાને પ્રેમ કરે છે, પણ કદાચ એની શક્તિ અને સ્વતંત્રતાથી ડરે છે.
અને બરાબર આ જ સમયે વાર્તામાં એન્ટ્રી થાય છે એક એવા પાત્રની જે દેખીતી રીતે
વિલન છે.
હા, સંપૂર્ણ વિલન. નાઇટ કોર્ટનો હાઈ લોર્ડ રિસેન્ડ. એનું પાત્ર એટલી ચાલાકીથી લખાયું છે કે પહેલી વાર જ્યારે એ આવે ત્યારે ઘમંડી, ક્રૂર, ખતરનાક બધું જ લાગે.
જેને ટેમલિન અને ફેરાના સંબંધમાં વિઘ્ન નાખવા જ આવ્યો હોય.
બરાબર. દેખાવ છેતરામણા હોય છે, આ થીમ રિસેન્ટના પાત્ર દ્વારા એકદમ સચોટ રીતે રજૂ થાય છે.
અને પછી ફેરાને શાપનું આખું સત્ય ખબર પડે છે.
હા, કે આ શાપ દુષ્ટ રાણી એમરેન્થાએ લાદ્યો છે, અને તેને તોડવા માટે ટેમ્લીને એક એવી માનવ છોકરીનો પ્રેમ જીતવો પડશે જે ફે જાતિને નફરત કરતી હોય,
એટલે કે ફેરા.
બરાબર. અને આ જાણ્યા પછી ટેમ્લીન જે નિર્ણય લે છે એ ખૂબ જ
જટિલ છે.
તે ફયરાને બચાવવા માટે એની સાથે અત્યંત ક્રૂરતાનો ઢોંગ કરે છે
અને તેને માનવ દુનિયામાં પાછી મોકલી દે છે.
આ ક્ષણ એક તરફ એનો ઈરાદો સારો છે, એ ફયરાનું જીવન બચાવવા માંગે છે, પણ બીજી તરફ એ ફરી એકવાર ફયરા પાસેથી પસંદગીનો અધિકાર છીનવી લે છે.
સાચી વાત છે. તે માની લે છે કે ફયરા પોતાની રક્ષા કરવા સક્ષમ નથી અને આ જ નિર્ણય, આ જ ભૂલ ફયરાના પાત્રના વિકાસ માટે નિર્ણાયક સાબિત થાય છે.
કેવી રીતે? માનવ દુનિયામાં પાછા ગયા પછી એને સમજાય છે કે પ્રેમ વગરનું સુરક્ષિત જીવન એના માટે મૃત્યુ જેવું છે. એ હવે કોઈની રાહ નથી જોતી.
એ પોતે જ નક્કી કરે છે.
હા, તે પોતાની હિંમતથી પૃથ્વી પાછી ફરે છે. આ તે ક્ષણ છે જ્યાં તે શિકારમાંથી નાયિકા બને છે. તે ટેમ્લીનને બચાવવા માટે સીધી એમરન્થાના દરબાર અંડર ધ માઉન્ટેન માં જાય છે
અને ત્યાં તે ત્રણ ભયાનક પરીક્ષાઓનો સામનો કરવાનો સોદો કરે છે.
બરાબર.
ચાલો એ પરીક્ષાઓની વાત કરીએ, કારણ કે તે માત્ર શારીરિક પડકારો નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં. દરેક પરીક્ષા ફેરાના વ્યક્તિત્વના એક અલગ પાસાને ચકાસે છે. પહેલી પરીક્ષા એની બુદ્ધિ અને ચાતુર્ય ચકાસે છે.
બીજી એની સહનશીલતા.
હા, પીડા સહન કરવાની શક્તિ. અને ત્રીજી, સૌથી મહત્વની, એ એની નૈતિકતા અને કરુણા ચકાસે છે.
જ્યારે એણે બે નિર્દોષ ફેને મારવા પડે છે.
હા, પણ જ્યારે ત્રીજો તેનો મિત્ર નીકળે છે ત્યારે તે અટકી જાય છે. તે જીતવા માટે પોતાની માનવતા ગુમાવવા તૈયાર નથી. અહીં એ સાબિત કરે છે કે એની આત્મા કોઈપણ હાઈફે કરતા ઓછી ઉમદા નથી.
અને આ આખી ઘટના દરમિયાન રીસેન્ડની ભૂમિકા વધુ રહસ્યમય બનતી જાય છે.
હા,
તે ફૈરાને મદદ કરે છે પણ બદલામાં એક સોદો કરે છે, પેલું ટેટુ.
હા, એના હાથ પર એક ટેટુ બનાવે છે જે તેમને જોડે છે. એ સમયે તો એવું જ લાગે કે એ સ્વાર્થી છે, પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે,
પણ વાસ્તવમાં એવું નથી.
ના, પાછળથી આપણને સમજાય છે કે રીસેન્ટનું દરેક કૃત્ય, દરેક દેખીતી ક્રૂરતા એક મોટા હેતુનો ભાગ હતી. તે ફેરાને માત્ર બચાવી નતો રહ્યો,
પણ એને મજબૂત બનાવી રહ્યો હતો.
બરાબર. તે તેની અંદર છુપાયેલી શક્તિને ઓળખવા માટે ઉશ્કેરી રહ્યો હતો. પેલું ટેટુ બંધન નહોતું પણ એક લાઇફલાઇન હતી,
જે આપણને વાર્તાની પરાકાષ્ઠા પર લાવે છે. એકદમ નાટકીય અંત.
હા, ફેરા ત્રીજી પરીક્ષામાં નિષ્ફળ જાય છે, પણ તેના અંતિમ શ્વાસ સાથે તે એમરેન્થાની કોયડો ઉકેલી નાખે છે. જવાબ હોય છે
પ્રેમ.
પ્રેમ. શાપ તૂટી જાય છે, પણ ફેરા મૃત્યુ પામે છે. ક્રોધિત એમરેન્થા એની ગરદન તોડી નાખે છે
અને પછી ટેમ્લીન પોતાની પૂરી શક્તિ પાછી મેળવીને એમરેન્થાનો નાશ કરે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
ના, કારણ કે તે પછી જે થાય છે તે ફેરાનો પુનર્જન્મ છે.
એક ખૂબ જ શક્તિશાળી દ્રશ્ય.
હા, પૃથ્વીના બધા હાઈ લોર્ડ્સ, ટેમ્લીન અને રીસેન્ટ પણ બધા પોતાની જીવનશક્તિનો થોડો અંશ આપીને તેને પુનર્જીવિત કરે છે.
પણ તે હવે પહેલા જેવી માનવ નથી રહેતી.
ના, તે એક શક્તિશાળી અમર હાઈ ફે બની જાય છે. અને આ માત્ર કોઈ જાદુઈ ઘટના નથી, આ એક પ્રતીકાત્મક ઘટના છે.
એને જરા વિસ્તારથી સમજાવશો?
જુઓ, ફેરાએ માનવ તરીકે જે બલિદાન આપ્યું, જે હિંમત બતાવી, તેના કારણે તેને એક નવું, વધુ શક્તિશાળી અસ્તિત્વ મળ્યું. એનું શારીરિક પરિવર્તન એના આંતરિક વિકાસનું પ્રતિબિંબ છે.
મતલબ કે એ પહેલા એક લાચાર છોકરી હતી જે ફક્ત ટકી રહેવા માટે લડતી હતી.
બરાબર. અંડર ધ માઉન્ટેનમાં તેણે પ્રેમ માટે અને બીજાઓ માટે લડવાનું શીખ્યું અને એના પુરસ્કાર રૂપે તે માત્ર બચી જ નહીં પણ વધુ મજબૂત બનીને ઉભરી,
પોતાની જાતને બચાવનાર યોદ્ધા બની.
એકદમ.
તો આ બધી ચર્ચા પછી આ વાર્તા આપણને પ્રેમ વિશે શું શીખવે છે? કારણ કે અહીં બે અલગ અલગ પ્રકારના પ્રેમ દેખાય છે, એક ટેમ્લીનનું અને બીજો રીસેન્ટનો, જેનો માત્ર સંકેત મળે છે.
તે શીખવે છે કે પ્રેમના ઘણા સ્વરૂપો હોય છે. એક પ્રેમ ટેમ્લીન જેવો છે, જે રક્ષણ આપે છે, સુરક્ષા આપે છે, પણ ક્યારેક અજાણતા જ
સ્વતંત્રતા છીનવી લે છે.
હા, એ તમને એક સુંદર પિંજરામાં રાખવા માંગે છે. અને બીજો પ્રેમ એવો હોય છે જેનું સંકેત આપણને રીસેન્ટમાં મળે છે, જે તમને તમારી પાંખો ફેલાવવા માટે પ્રોત્સાહિત કરે છે, ભલે તેમાં જોખમ હોય.
એટલે આ પુસ્તક એ પ્રશ્ન પૂછે છે કે સાચો પ્રેમ કયો છે, જે તમને સુરક્ષિત રાખે કે જે તમને મુક્ત કરે.
બરાબર. અને આ ચર્ચા આ પુસ્તકને એક સામાન્ય પ્રેમકથાથી ઉપર ઉઠાવે છે,
અને એ પૂર્વગ્રહો પર પણ સવાલ ઉઠાવે છે. ફેરાની ફે પ્રત્યેની નફરત કેવી રીતે સમજણ અને સહાનુભૂતિમાં બદલાય છે એ પણ એક મોટો સંદેશ છે.
ચોક્કસ. આ વાર્તા એ વાત પર ભાર મૂકે છે કે કોઈ પણ જાતિ સંપૂર્ણપણે સારી કે ખરાબ નથી હોતી. સાચી સમજણ ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણા પૂર્વગ્રહોની દિવાલ તોડીને સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
અંતમાં આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ અતૂટ રહેવામાં નથી,
પરંતુ તૂટ્યા પછી પણ ઊભા થવાની, ડરનો સામનો કરવાની અને પ્રેમ કરવાની હિંમતમાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.